આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પહેલગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ત્રણ ગુજરાતી પર્યટકોના અંતિમ સંસ્કાર કરાયા. હુમલાના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સુરક્ષા. પહેલગામ હુમલાના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન. પંચાયતીરાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ગ્રામ પંચાયતોમાં 27 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત. કૃષિમંત્રી રાઘવજી પટેલે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત 2.0 પોર્ટલનો શુભારંભ કરાવ્યો અને આગામી 4 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત દરેક આતંકવાદી અને તેને મદદ કરનારની ઓળખ કરશે અને પહેલગામ હુમલાના દોષિતોને સજા કરશે. બિહારના મધુબની ખાતે એક કાર્યક્રમમાં જાહેરસભાને સંબોધતા શ્રી મોદીએ ભારત દુનિયાના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે.
ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूँ, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिल करके रहेगी.
દરમિયાન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ગુજરાતના 3 પ્રવાસીઓના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ મૃતક પિતાપુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હુમલામાં માર્યા ગયેલા શૈલેષ કળથિયાના આજે સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. દરમિયાન કાશ્મીરમાં હાલ પ્રવાસે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર 0792325190 અને મોબાઇલ નંબર 9978405304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે જરૂરી મદદ મેળવી શકશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે કચ્છ જિલ્લામાં રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 24 કલાક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોની ખડીર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર આડેસર ખાતે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. તો બીજી તરફ કંડલા, મુંદ્રા, લખપત, ગાંધીધામ અને ભુજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જતા માલવાહક વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી છે. રાજકોટ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ અશોકકુમાર યાદવે જણાવ્યું છે કે આ હુમલાને ધ્યાનમાં રાખીને રેન્જ હેઠળના 3 જિલ્લાઓ મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.
રાજકોટ રેન્જમાં મોરબી, જામનગર અને દ્વારકા 3 જિલ્લાઓમાં દરિયા વિસ્તાર આવશે અને જે તમામ જે દરિયા વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો રાખી અને તમામ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે. તેમજ મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યુ કરવામાં આવેલો છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી દરિયા વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે.
દરમિયાન અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે દ્વારકામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરાતા 23માંથી 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડતા રાજ્યમાં અનેક સ્થળોએ વેપારી મંડળો અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી શહેરમાં 2 દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોની શ્રદ્ધાંજલિના ભાગરૂપે બજારને સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં કેન્ડલ માર્ચ કાઢી મૃતદેહોને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ હતી. ભરૂચમાં પણ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના વેપારી મંડળો દ્વારા આવતીકાલે બંધનું એલાન અપાયું છે. સવારે 9:30 થી બપોરના 2 સુધી મોરબીની મુખ્ય બજારો બંધ રહેશે. વલસાડમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે નાગરિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદના પૂતળાનું દહન કરી ઘટનાનો વિરોધ દર્શાવ્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે પંચાયતોને સશક્ત બનાવવા છેલ્લા દાયકામાં અનેક પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જિલ્લાના આખજમાં યોજાયો. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 27,22,00,000 રૂપિયાથી વધુના 172 વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે છેવાડાના માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે ગ્રામ્ય સ્તરે મુખ્ય જે વ્યવસ્થાઓ પહોંચે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
જે આપણે વિકસિત ભારત તરફ જવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે બધા સહભાગી થવું પડે. આપણે બધા જ ગામે ગામ સુધી, કોઈ એક શહેર ડેવલપ થઈ જવાથી આપણું વિકસિત ગુજરાત નથી થઈ જવાનું, કોઈ એક ગામ ડેવલપ થઈ જવાથી વિકસિત ગુજરાત નથી થઈ જવાનું, પણ આખે આખું ગુજરાત ગામે ગામ સુધીને આપણું ડેવલપમેન્ટ થાય એના માટેનો આપણો પ્રયત્ન છે.
પંચાયતીરાજ દિવસ નિમિત્તે આજે રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. પાટણમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજે ભારતના ગામડાઓ શિક્ષણ, રોડ, રસ્તા, વીજળી, રોજગારી જેવી માળખાગત સુવિધાઓથી સમૃદ્ધ બન્યા છે. અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત 2.0 પોર્ટલનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે આજે ગાંધીનગરથી શુભારંભ થયો. મંત્રી શ્રી પટેલે આ પ્રસંગે જણાવ્યું કે નવું આઈ ખેડૂત 2.0 પોર્ટલ નવી ટેકનોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું છે. તેમણે ઉમેર્યું કે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 41,00,000થી વધુ ખેડૂતોએ કુલ 7,670 કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ ખેડૂત પોર્ટલ મારફતે મેળવ્યા છે. ખેડૂતો માટે આ પોર્ટલ આજથી આગામી 15 મે 2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 2002ના ગોધરા ટ્રેન આગકાંડ કેસમાં ગુજરાત સરકાર અને અન્ય દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર અંતિમ સુનાવણી 6 અને 7 મેના રોજ કરવામાં આવશે. ન્યાયમૂર્તિ જે કે મહેશ્વરી અને રાજેશ બિંદલની ખંડપીઠ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં વર્ષ 2023માં ઓરીના લગભગ 4,000 કેસની સામે વર્ષ 2024માં ઘટીને 471 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અછબડાના કેસ શોધીને સઘન સારવાર અને અટકાયત અને નિયંત્રણના પગલાને કારણે કેસોની સંખ્યા ઘટી છે. નાગરિકોમાં જાગૃતિ માટે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશ સહિત રાજ્યભરમાં આજથી 30 એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી અંતર્ગત 26 એપ્રિલના ઓરી અછબડા રસીકરણ અને 30 એપ્રિલના રોજ મમતા દિવસની ઉજવણી થશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન યથાવત રહેવાની અને ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની મર્યાદામાં રહેવાની સંભાવના છે. 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પહેલગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 3 ગુજરાતી પર્યટકોના અંતિમ સંસ્કાર કરાયા. હુમલાના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં સઘન સુરક્ષા. પહેલગામ હુમલાના વિરોધમાં રાજ્યમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો અને બંધનું એલાન. પંચાયતીરાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ગ્રામ પંચાયતોમાં 27 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત. કૃષિમંત્રી રાઘવજી પટેલે અદ્યતન ટેકનોલોજીની સુસજ્જ આઈ ખેડૂત 2.0 પોર્ટલનો શુભારંભ કરાવ્યો અને આગામી 4 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.